दुराधर्षः दर्शितुं न शक्यत इति, जेने कोई दबावी शक्तु नथी, એટલે એને માણસને દબાવી દેવું એટલે એને કોઈ દબાવી શકવા માટે કોઈ શક્ય નથી ભગવાનથી, ભગવાનની આગળ. પુરુષ અને પ્રકૃતિની લીલા આ વિશ્વમાં ચાલ્યા જ કરે છે. પ્રકૃતિ એટલે કે આપણું આ શરીર, પ્રકૃતિના વિસ્તારથી પુરુષ એટલે આત્માનું ચૈતન્ય તત્વ સીમિત થાય છે, પણ એ કદાપી ક્યારે દાબ્યું દબાતું નથી. પરમ પુરુષનું જે ચૈતન્ય અંશ એ અત્યંત જડ પ્રકૃતિની મધ્યમાં પણ સચેતન થઈને રહે છે, શરીરની અંદર સચેતન થઈને રહે છે ભગવાનનો અંશ. ત્યારે પ્રકૃતિ એટલે આ શરીર જડ છે, ચૈતન્યનો અંશ જો બહાર નીકળી જાય તો અત્યંત જડ પ્રકૃતિ કશું જ કરી શકતી નથી. પ્રકૃતિનું રાજ્ય સર્વથા વ્યાપી જાય એવી એક ક્ષણ ક્યારે પણ આવતી નથી. એટલા માટે જ આ શરીર ક્ષરમાંથી આત્મા તરફ અક્ષર ભણી અને અક્ષરથી અક્ષરાતીત ભણી જતો માર્ગ સદાય ખુલ્લો રહે છે. અવિદ્યાથી અજ્ઞાનથી ઘેરાયેલો દબાયેલો ભાસે, પણ અવિદ્યાનું આવરણ હટતા તે પોતાના પૂર્ણ તેજથી પ્રકાશી ઉઠે છે. દુરાધર્ષા કૃતજ્ઞ પરમાત્મા પ્રત્યર્થે જે કંઈ ક્રિયા કર્મ કૃત્ય કરવામાં આવે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરનાર કૃતજ્ઞ. નિમ્નગામી પ્રકૃતિથી નીચે દબાયેલો જીવ ઘણીવાર પોતાને માટે પોતાને અસમર્થ માને છે કે હું શક્તિહીન છું. પોતે કરેલું સત્કર્મ કે આર્તભાવથી કરેલી પ્રાર્થના સફળ થશે કે નહીં એવી એને શંકા થઈ જાય અને એને લીધે હતાશ થઈ જાય છે. સંશયગ્રસ્ત સ્થિતિમાં પરમાત્માનું આ નામ કૃતજ્ઞ શ્રદ્ધા અને બળ આપનાર, બળ પ્રેરે છે, બળ આપનાર છે. ભગવાને કહ્યું કે ભક્તિ દ્વારા અર્પણ કરવામાં આવેલ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એને હું ગ્રહણ કરું છું. કૃતજ્ઞ નામની અંદર સફળતા પ્રેરવાનું તત્વ રહ્યું છે, એટલે સામા માણસને સફળતાનો ઉત્સાહ પ્રેરે છે. તેથી ઘોર અંધકારમાં પણ શ્રદ્ધા અજવાળું આપે છે. શ્રદ્ધાથી ચિત્તની પ્રસન્નતા વધે છે અને આ પ્રસન્નતા ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે. આ ઉત્સાહ સાધનાને, આપણી ભક્તિને પણ, આપણી ઉપાસનાને દ્રઢ મજબૂત બનાવે છે અને આવી દ્રઢ મજબૂત ભૂમિકા પ્રાપ્ત થતા પ્રકૃતિનું કે દેહભાવનું જોર ઓછું થઈ જાય છે અને પરમાત્માની કૃપાનો સાક્ષાત્કાર અનુભવાય છે. પછી કોઈ પ્રકારનો સંશય રહેતો નથી. એટલા માટે ભગવાન કૃતજ્ઞ છે. વિષ્ણુ શાસ્ત્રની અંદર જોઈએ છે શરીર અને પ્રકૃતિની જ વાતો છે, એટલે વિષ્ણુ શાસ્ત્રે પ્રકૃતિનું નિરૂપણ કરે છે એ આપણે આગળ વાત થઈ ગઈ છે. આગળ ચાલીએ. કૃતિ સ્વપ્રયત્નથી જે કાંઈ ક્રિયા કરવામાં આવે છે એને કૃતિ કહેવામાં આવે. ભગવાનને માત્ર કૃતિના જ્ઞાતા તરીકે જ નહીં, એટલે જે કંઈ થાય છે એના જાણકાર તરીકે નહીં, પણ એના પ્રેરક રૂપે પણ અહીં વર્ણવવામાં આવ્યા છે. માત્ર જાણકાર છે એટલું નહીં, પણ એને પ્રેરણા આપવા વાળા પણ ભગવાન છે. એથી આગળ સાધન ભજનની અંદર એક એક સત્કૃતિ રૂપે, સારા કર્મ રૂપે પણ ભગવાન પોતે જ પ્રગટ થાય છે. આપણી કરેલી સાધના ઉપાસના અને એની ફલશ્રુતિ એટલે કે સિદ્ધિ, સાધના અને સિદ્ધિ એ બંને પરમાત્માના જ સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ એ પોતે કર્તા રૂપ છે, તેમજ કૃતિરૂપ પણ બંને એક જ રૂપ સ્વરૂપ છે. પરમાત્મા વિશ્વના કરતા કારણ અને કૃતિ ત્રણેય છે. કૃતિ એટલે જે આકૃતિ છે, જે કંઈ તૈયાર કર્યું છે તે કૃતિ. કૃતિ તરીકે પંચકર્મ કહેવાય છે, જે સર્જન, સ્થિતિ, સંહાર, વિલય અને અનુગ્રહ. સર્જનમાં સૃષ્ટિની ઉત્પત્તિ થવી, સ્થિતિમાં તેની સાતત્યની જાળવણી કરવી, સંહારમાં ભગવાન તેને પોતાના સ્વરૂપમાં પાછું ખેંચી લે, વિલય એટલે એ સૃષ્ટિને પોતાના સ્વભાવમાં આચ્છાદિત કરી ભેળવી દે, અને અનુગ્રહ એટલે ભગવાન પોતાના પ્રકાશની સાથે ઐક્ય કરી આપે, સાધી આપે છે. આ કૃતિઓમાં ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે અને પાછું ઢાંકી પણ દે છે. એમાં અનુગ્રહ જ એવી કૃતિ છે જેના દ્વારા ભગવાનના પ્રકાશનું દર્શન, સ્પષ્ટ દર્શન થાય. બ્રહ્માંડ વ્યાપી કાર્ય મનુષ્યના જીવનને પ્રેરણા આપે છે, આગળ વધે છે. ભગવાનના આ પંચક્રિયાના પંચકૃત્યથી એની પ્રતીતિ દ્વારા જ જીવ શિવને પ્રાપ્ત થાય છે, જીવ શિવપણું પ્રાપ્ત કરે છે. આત્મવાન, પોતાના સંપૂર્ણ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું એટલે આત્મવાન કહેવાય. દરવાન, દરવાજે ઉભો છે માટે દરવાન. એમ આત્મવાન, પ્રાણી માત્રમાં પરમાત્મા વસી રહ્યા છે, આપણને એમનું આંશિક દર્શન થાય છે, દરેકમાં વસેલા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ઉપરાંત તુર્યા અવસ્થા, આત્માના આ ચાર વિભાગ, ચાર પાદ છે, ચાર ચરણ. મનુષ્યને ત્રણ પાદનું જ્ઞાન થાય છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, પણ એને આત્માના ચોથા પદનો અનુભવ નથી, તુર્યાતીત. તુર્યા કે તુર્યાતીત. આ રીતે એ ચોથું ચરણ છે તે અખંડ જાગૃતિનું છે, એના દ્વારા જ આત્માનો સંપૂર્ણ અનુભવ થાય છે. પરમાત્મા એને નિંદ્રા નથી હોતી, અનિંદ્રિત છે, નિત્ય જાગ્રત છે. જો ભગવાન જ સુઈ જતો હોય તો આખી દુનિયા સુઈ જાય, આખી સૃષ્ટિ જ સુઈ જાય. એટલે એમને માટે આત્મવાન શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યાં સુધી મનુષ્યનું ચિત્ત ત્રણેય ગુણોમાં, સત્વ, રજ અને તમો ગુણમાં રમી રહ્યું છે, ત્યાં સુધી એને આ આત્મવાન સ્વરૂપનો અનુભવ ક્યારેય થતો નથી. અને જ્યાં સુધી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એવી ભિન્ન ભિન્ન ત્રણેય અવસ્થામાં ચિત્ત ભટક્યા કરે છે, ખંડિત થતું હોય, ત્યાં સુધી ત્રણેય ગુણોનું આધિપત્ય, તમો ગુણે રે, રજો ગુણે રે, આળસે આવે, પ્રવૃત્તિક થાય, મનુષ્ય તેનાથી પર થાય જ્યારે, ત્યારે તેને આ જુદાપણું દેખી જોઈને એમાંથી ભેદી નાખતું આત્મવાનપણું પ્રાપ્ત થાય છે કે હું આત્મા છું. ભગવાને ગીતામાં કહ્યું છે, ત્રૈગુણ્ય વિષય વેદાહ નૈસ્ત્રૈગુણ્યો ભવા અર્જુન, નિર્દ્વંદ્વો નિત્ય સ્વસ્થો સ્વતસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. આત્મવાનની વાત છે. આ ગીતાના બીજા અધ્યાયની અંદર 45મા શ્લોકની અંદર આત્મવાન વિશે ભગવાને આખો શ્લોક કહ્યો છે. વેદો ત્રણ ગુણના પ્રકાશક છે, એટલા માટે તું નિર્ગુણ થા, તું નિર્દ્વંદ બન, દ્વંદ કશામન, નિત્ય સદગુણમાં રહેનારો થા, સત્વગુણમાં રહેનારો થા. યોગક્ષેમની ચિંતા રહિત, તારા જીવન નિર્વાહની કોઈ પણ બાબતની ચિંતા કરીશ નહીં, તથા આત્મવાન બન, કે હું આત્મ છું. જ્યારે દેહભાવ ટળે છે ત્યારે આત્મવાનની અવસ્થાનો અનુભવ થાય છે, હું આત્મા છું, હું શરીર નથી, આ લૌકિક બંધનોમાંથી એનાથી હું પર છું. જ્યારે પણ શરીર ભાવ સતત રહ્યા કરે, સતત રહ્યા કરે, ત્યારે માણસ દુઃખી થતો હોય છે. વલોપાત, અશાંતિ, એ દેહાત્મ ભાવ ટળે અને આત્મા હું છું એનું સતત ચિંતન થયા કરે, એનું સ્મરણ થયા કરે, તો જ એ દુઃખોમાંથી મુક્ત થઈ શકે, શરીર ભાવ અને જીવભાવમાંથી પણ બહાર નીકળી શકે. અને એટલા માટે આ અવસ્થાનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે મનુષ્ય પોતે સર્વચિંતા પરમાત્માને માથે મૂકી દે. જય મહારાજ.